એક દિવસ સાંજે હું અને નેન્સી ઘરમાં બેઠા બેઠા વાતો કરતા હતા, અને મેં એક પ્રશ્ન પૂછ્યો કે વેન ડુ યુ ફીલ ગુડ, ક્યારે તને બહુ સારું હોય એવું લાગે, કઈ બાબત એવી બને કે જેનાથી તને આનંદ થાય? અને કદાચ આપણે બધા જવાબ આપીએ એવો જવાબ એને મને આપે કે જ્યારે બધું જ સારું ચાલતું હોય, કંઈ પ્રશ્ન ના હોય, કંઈ મુશ્કેલી ના હોય, કંઈ અડચણ ના હોય, ત્યારે કહેજે મને બહુ સારું લાગે. અને મને પણ જો કોઈ પ્રશ્ન પૂછ્યો તો હું પણ કદાચ એવું જ કહેજ કે બધું સારું ચાલે તો જાણે કે મને સારું લાગે, મને આનંદ થાય. પરંતુ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે, જીવનમાં દુઃખ આવે છે, વિચંબળાઓ આવે છે, પ્રશ્નો આવે છે, મૂંઝવણ થાય છે, ત્યારે આપણા કેવા એટીટ્યુડ છે, અથવા આપણે એ સમયે કેવી રીતે વર્તીએ છીએ? શું આપણે એમ કહે છે કે શા માટે આ મને થયું? શું આપણે એમ કહે છે કે મેં શું એવું ખોટું કર્યું કે મને આવી પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું, હવે મારું હવે આના પછી શું થનાર છે? એવા પ્રશ્નો મેં પોતે મારી જાતને પૂછ્યા હતા. કારણ કે તમે જાણો છો કે હું કેવી મોટી માધ્યમમાંથી પસાર થયો. પરંતુ પ્રભુને એક સેવકે કહ્યું છે કે નો પેઇન નો ગેઇન, નો પેઇન નો ગેઇન, એટલે દુઃખ એ અનિવાર્ય છે, એટલું જ નહીં પરંતુ દુઃખ એ કહે છે કે આવશ્યક છે. કારણ કે દુઃખ એ એવી બાબત છે કે જે ઈશ્વરનો એ રસ્તો છે, ઈશ્વરના માટે એક એવો માર્ગ છે કે જેની મારફતે તે આપણા ચારિત્રનું, મારા ચારિત્રનું તે ઘડતર કરે છે, મને નવો બનાવે છે, મને મારા જીવનમાં પ્રભુ શ્રી કૃષ્ણની પ્રતિમા ઉત્પન્ન કરે છે, પ્રભુના પ્રભુની તરફ આત્મીયતા તરફ મને દોરી જાય છે. ઘણી બધી વખત એવું બને છે કે પ્રશ્નો આવે ત્યારે આપણે કચકચ કરીએ, કાં તો આપણે આ પ્રશ્ન એ આપણા આત્મીય તરફ દોરી જઈ શકે છે. પરંતુ જો તમે રિમ્યોનો પત્ર તેનો પાંચમો અધ્યાય અને ત્રીજી અને ચોથી કલમ વાંચો તો ત્યાં કહે છે કે દુઃખ દ્વારા ધીરજ ઉત્પન્ન થાય છે, અને ધીરજ આપણામાં ચારિત્ર ઉત્પન્ન કરે છે. અને એટલા માટે દુઃખ એ અનિવાર્ય છે એ સાચું, પણ દુઃખ એ બહુ આવશ્યક છે કે જેની મારફત ઈશ્વર મારા જીવનનું ઘડતર કરે છે, મને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવો બનાવવા માટે પ્રભુની પાસે એક દુઃખનો માર્ગ છે. આપણને કદાચ ન ગમે કે શા માટે પ્રભુએ બીજો કોઈ માર્ગ પસંદ ન કર્યો, પણ દુઃખ, મુશ્કેલી, પ્રશ્નો, ડિફિકલ્ટીસ, પ્રોબ્લેમ્સ, એની મારફતે પ્રભુ મારા જીવનનું ચારિત્ર ઘડે છે. ઉપદેશકનું પુસ્તક અને તેનો સાતમો અધ્યાય અને તેની ત્રીજી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં નવા ટ્રાન્સલેશનમાં આ પ્રમાણે લખ્યું છે કે હાસ્ય કરતા દુઃખ વધારે સારું છે, કારણ કે દુઃખ આપણામાં સારી અસર ઉપજાવે છે. દુઃખ એ કહે છે કે આપણામાં સારી અસર ઉપજાવે છે, અને આ સ્વીકારવું ઘણું બધું કઠણ લાગે. જ્યારે બહુ જ ગ્રેટ ડિપ્રેશનનો પીરિયડ ચાલતો હતો ત્યારે કહે છે એક માણસે પોતાની જે નોકરી તે નોકરી ગુમાવી, અને એની એના દુઃખમાં વધારો થયો કે એને પોતાનું બેંકમાં જે બેલેન્સ હતું એ પણ એનું ખોવા ચાલ્યું ગયું, એટલું દિન પર એનું ઘર હતું એ ઘર પણ ચાલ્યું ગયું, અને વધારે વધારે જે મોટો આઘાત એને લાગ્યો કે એની પત્ની કે છે એકાએક મરણ પામે છે. અને આવા સમયે એક જ બાબત એની પાસે બચી હતી, અને એ તો એનો વિશ્વાસ, અને વિશ્વાસમાં પણ કહે છે કે નબળો ને નબળો થતો હતો. અને એક દિવસ કહે છે કે ચાલતો તે ફરતો હતો અને એક પ્રભુ મંદિરની પાસે આવે છે જ્યાં રિપેરિંગ કામ થતું હતું, અને ત્યાં કહે છે કે માણસો પોતાના હાથમાં પેલી કે છીણી લઈ અને પથ્થરની કોતરણી કરતા હતા, અને ત્યાં એક કારીગરની પાસે બહુ મોટો ત્રિકોણ આકારનો પથ્થર હતો, અને એ પથ્થર પર જાણે કે એક કોતરણી કંઈક કરવામાં આવતી હતી. અને આ ભાઈ જોવા લાગ્યા કે આપ મોટો પથ્થર કઈ જગ્યાએ કહે છે કે આ પ્રભુ મંદિરમાં મૂકવામાં આવશે, એને કોઈ એવી જગ્યા દેખાય નહીં. એટલે એને પેલા કારીગરને પૂછ્યું કે આ પથ્થરનું તમે જે કોતરકામ કરો છો એને ક્યાં મૂકવામાં આવશે, વેર વિલ યુ પુટ ધેટ સ્ટોન? અને પછી પેલા જે કારીગર તેને ઊભા થઈને કહ્યું કે પેલું જે ટાવરની પાસે જે નાનું બાકોરું તને દેખાય છે એ બાકોરમાં કહે છે કે આ પથ્થર મૂકવામાં આવશે. અને ભલા મિત્રો, મારાને તમારા જીવનમાં પ્રભુ ઘણી વખતે છીણી અને હથોડી લઈને કાર્ય કરે છે, એટલા માટે કે સ્વર્ગમાં આપણને લઈ જાય અને સ્વર્ગમાં મને ને તમને તૈયાર કરે. એ ઘા ઘણા બધા અસહ્ય લાગે છે, ઘાથી આપણને દુઃખ થાય છે, વેદના થાય છે, પીડા થાય છે, પણ એ પ્રભુની સાથેના ઘનિષ્ઠ અને ગાઢ સંબંધ માટે દુઃખ એ આત્મીયતાનો માર્ગ બની જાય છે. કેટલી બધી અદભુત અને મહાન બાબત છે. અને જે શાસ્ત્ર ભક્ત તમે સાંભળો એમાં બહુ સુંદર વાત છે, નાની વાત છે, પણ જો તમે 45મી કલમ વાંચો તો ત્યાં એક શબ્દ છે કે અને તત્કાળ તેણે પોતાના શિષ્યોને હઠેજ કરીને હોળીમાં બેસાડે, હઠેજ કરીને એટલે આગ્રહ કરીને પ્રભુએ જાણે કે પોતાના શિષ્યોને હોળીમાં બેસાડે. શા માટે? અંધારું થઈ ગયું છે ત્યાં પેલેસ્ટાઈનમાં, તો સાંજના સમયે ઘણું બધું વાવાઝોડા આવે છે, સમુદ્રમાં તોફાન આવે છે, અને કહે છે કે જે મુખ્ય કારણ છે 46મી કલમ આપણને મળે છે કે તેણે તેઓને વિદાય કરીને તે ભળ પર પ્રાર્થના કરવા માટે ગયો. પ્રભુની પાસે કોઈ ખાસ યોજના હતી કે પોતાના શિષ્યોને જાણે કે અહીંથી વિદાય કરીને અહીંથી મોકલી અને કહે છે તેઓ પ્રાર્થના કરવા માટે પોતાના પિતાની સાથે પોતાના બાપની સાથે તેઓ અંગત રીતે સમય ગાળવા માંગતા હતા. તેની સાથે સાથે જો તમે આગળ 55મી કલમ અને 56મી કલમ તો ત્યાં કહે છે પ્રભુના માટે એક બહુ જ મોટી સેવા રાહ જોઈ રહ્યા. પ્રભુ જાણે કે ત્યાં બહુ મોટી મહાન સેવા કરનારા હતા, લોકોને સાજાપણું આપનાર હતા, સુવાર્તા પ્રગટ કરનારા હતા. એ જાણે કે જે થનાર હતો એના માટે પ્રભુ કહે છે કે પ્રાર્થના કરે છે એટલું નહીં, પરંતુ પોતાના શિષ્યોને અગાઉ ત્યાં મોકલે છે કે જેઓ જઈ અને પોતાના પ્રભુના માટે સેવામાં દાખલ થઈ શકે. હવે જો યોહાને લખેલી સુવાર્તા અને 6:15 કલમ તમે જુઓ તો ત્યાં 5000ને જે જમાડવાનું દ્રષ્ટા જે વાર્તા છે એ વાર્તા આપણને જોવા મળે છે. અને ત્યાં આપણે જો પાછળનો ભાગ જોયો તો કહે છે કે તેઓ પ્રભુ ઈશુને બળજબરીથી રાજા કરવા માંગતા હતા. એટલે બીજું જે કારણ છે તે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પોતાના શિષ્યોને આ લોકોથી અલગ કરવા માંગે છે. કેમ? કારણ કે એમનો સમય આવ્યો નથી કે એમને એ લોકો રાજા તરીકે સ્વીકારે અથવા રાજા તરીકે એમને એમને સ્થાન લેવું નતું, કારણ કે આ દુનિયાના રાજા થવાના માટે તેઓ આવ્યા ન હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હૃદયમાં રાજ કરવા માટે આવ્યા હતા. શિષ્યોના હૃદયમાં તો એવું જ હતું કે ક્યારે અમારો પ્રભુ રાજા થાય અને આ રૂમિયોની જે સલ્તનત છે, જે ગુલામી છે, ગુલામીમાંથી અમને મુક્ત કરવામાં આવે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પ્રાર્થના કરવામાં આવે છે, પ્રાર્થના કરવા જાય છે એટલું, પરંતુ પોતાના શિષ્યોને કહે છે ત્યાંથી દૂર અગાઉ જે જગ્યાએ તેઓ જવાના હતા એ જગ્યાએ કહે છે કે તેઓ મોકલે. શિષ્યો તો માછીમારા હતા અને તેઓ જાણતા હતા કે પ્રભુ ઈસુ અમને આ સમયે સમુદ્રમાં મોકલે છે, આ મોટા સરોવરમાં મોકલે છે, અને સરોવરમાં તો તોફાન આવનાર છે. અને શું પ્રભુ જાણતા નહીં હોય? અમે જાણીએ છીએ કે આ તોફાન આવનાર છે અને તોફાનનો સામનો અમે કઈ રીતે કરી શકનાર છે. અને અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા તેમ છતાં પણ કહે છે કે તોફાનનો સામનો કરવા માટે એમને જે શિક્ષણ આપવા માંગતા હતા એના એ શિક્ષણ આપવાના લીધે કહે છે આપવા માટે કહે છે કે તેઓ શિષ્યને ત્યાંથી આ સમુદ્રમાં હોળીમાં હઠેડથી બેસાડે છે. હવે સાંજ પડી ગઈ છે અને શિષ્યના હૃદયમાં કદાચ એમ થયું હશે કે શા માટે પ્રભુ આવું કરે છે. ચોક્કસ એવો તરત આધીન થઈ જાય છે, પ્રભુએ કહ્યું એટલા માટે તેઓ હોળીમાં બેસે છે. પણ એમના હૃદયમાં તો પ્રશ્ન હતો કે જે આ કેટલી બધી સરસ અમારા માટે તક છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજા તરીકે સ્થાન આપવામાં આવે છે ત્યારે પ્રભુ કહે છે આ બધું મૂકી અને કહે છે અહીંથી દૂર અમને મોકલે છે અને પોતે પણ જાણે કે દૂર ચાલ્યા જાય છે. અંધારું થઈ ગયું છે, શા માટે સવાર સુધી રાહ ન જોવી? આ એક્સલન્ટ ઓપોર્ચ્યુનિટી શા માટે જવા દેવી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજા થયો તો અમને કહે છે કે ગુલામીમાંથી મુક્તિ મળી જાય અને અમને જે અમારો આ જે બોન્ડેજ છે એમાંથી અમને મુક્તિ મળે અને કેટલી બધી અમને પોપ્યુલારિટી મળે, કેટલા બધા અમને ખ્યાતનામ થઈ જઈએ. વાલા મિત્રો, પણ પ્રભુ તરીકે આ શિષ્યોને પોતાનાથી દૂર અને આ જે લોકો છે તેમનાથી દૂર મોકલી દેશે. મૂસાના સંબંધે આપણે જાણીએ છીએ કે જ્યારે નિર્ગમન પુસ્તક તેનો 32મો અધ્યાય અને 15મી કલમ મંગાવી કે જો તારી સમક્ષતા અમારી સાથે આવે નહીં તો તું અમને અહીંથી લઈ ન જા. એટલે પ્રભુની સાથે રહેવું એ શિષ્યોને માટે કેટલી બધી જરૂરિયાતો એ આપણે જોઈ શકીએ છીએ. પણ શિષ્યો કહે છે કે એકલા આ હોળીમાં બેસીને સમુદ્રમાં જાય છે. વાલા મિત્ર, મેં અગાઉ કહું તે પ્રમાણે દુઃખ તે અનિવાર્ય છે. શિષ્ય જયારે હોડીમાં બેસે છે ત્યારે કહે છે કે ત્યાં મોટું તોફાન આવે છે, સમુદ્ર ડામાડોળ થવા લાગ્યો, અને ત્યાં કહે છે કે અંધારામાં શિષ્યો ગભરાઈ ગયા. માથે લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય 26મી કલમમાં જુઓ તો શિષ્યો કહે છે કે બહુ ભી ગયા હતા, અને જે પવન હતો એ પવન કહે છે કે એમની સામે ફૂંકાતો હતો, અને શિષ્યોની હોળી કહે છે કે ડામાડોળ થવા લાગી. પણ કહે છે કે 47મી કલમ જો તમે વાંચો તો કહે છે કે પ્રભુ ઈસુએ એ જોયું. જીસસ સો ધેટ. મારા ને તમારા જીવનમાં જયારે દુઃખ આવે છે, મુશ્કેલી આવે છે, સતાવણી આવે છે, પ્રશ્નો આવે છે, ગમે તેવી બાબત બને છે, મારા કુટુંબમાં ગમે તેવી બાબત બને, જીસસ ઇઝ વોચિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા ને તમારા પર નજર રાખે. એ આપણને કદી મૂકી દેતા નથી, કદી આપણને ત્યજી દેતા નથી. જે પેલા હિંમત જનારા બે શિષ્યો હતા, કેટલા બધા દુઃખી હતા. એમને થયું કે હવે અમારા ગુરુ તો મરણ પામ્યા છે, હવે અમારે શું કરવાનું. અને એકલા એકલા કહે છે કે હવે આપણે આપણા પોતાના ઘેર ચાલ્યા છે, અને ગામમાં જતા હતા અને કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની મધ્યે આવીને ચાલે છે. અને એ તમારા દુઃખમાં, તમારી મુશ્કેલીમાં, તમારા પ્રશ્નોમાં, તમારી માર્ગીમાં પ્રભુ ઈસુ તમારી સાથે ચાલે છે. તે તમને કદી જ મૂકી દેતા નથી, કદી જ તમને ત્યજી દેતા નથી. દાઉદ રાજાને જો આપણે વિચાર કરીએ, દાઉદ રાજાના જીવનમાં કેટલી બધી મુશ્કેલી આવી. પ્રભુએ તેને વચન આપ્યું હતું કે તું રાજા થનાર છે, પણ રાજા થવાના બદલે જાણે કે અરણ્યમાં એક ભટકનાર વ્યક્તિ બની ગયો. સાવર રાજાની પાછળ પડે છે, અને એને કેટલું બધું મારી નાખવા માટે એની પાછળ ને પાછળ ને પાછળ લાગેલો રહે છે. લાંબો સમય કહે છે કે અરણ્યમાં તેને ગાળ્યો, ભારે દુઃખમાંથી પસાર થયો. પણ શા માટે? કારણ કે એ સમયે ઈશ્વર તેના ચારિત્રનું ઘડતર કરતા હતા. તમારા જીવનમાં શું તમને અરણ્યમાં ચાલી રહ્યા હોય એવું લાગે છે? તમારા જીવનમાં શું તમને એમ લાગે છે કે તમે ભારે મુશ્કેલીમાંથી, ભારે મોટા પ્રશ્નમાંથી પસાર થઈ રહ્યા છો? તો પ્રભુ તમારા જીવનનું ઘડતર કરવા માંગે છે. તમે ગરીબ હો કે તવંગર હો, વિદ્યાર્થી હોય કે સ્નાતક હો, ગમે તો હોય, પણ પ્રશ્ન તો મારા તમારા જીવનમાં આવવાના છે. પ્રભુના એક મોટા સેવકે લખ્યું છે કે આફ્ટર અ લોંગ કામ એક્સપેક્ટ સમ સ્ટોર્મ. શાંતિ થોડો સમય હોય છે, લાંબો સમય હોય છે, અને એ પછી કહે છે કે તોફાન તો આવનાર જ છે, કોઈ બચી જઈ શકતું નથી. અને એ તોફાનના સમયે મારા ને તમારા કેવા એટીટ્યુડ હોય છે, તમને કેવું લાગે છે, તમારા હૃદયમાં તમને કેવું ફીલ થાય છે? પ્રભુના એક બીજા સેવકે કહ્યું છે કે ગાડ ગીવ્સ બર્ડન એન્ડ ઓલ્સો શોલ્ડર્સ. એટલે કહે છે કે ઈશ્વર ભાર આપે છે અને ખભા પણ. એટલે તમારા ને મારા જીવનમાં જયારે એ પ્રશ્નો, એ મૂંઝવણ, એ ચિંતાઓ, એ એકલવાય પણ જયારે આપણને લાગે છે, ત્યારે કહે છે કે પ્રભુએ આપણને ખભા આપ્યા છે કે જેની મારફત આપણે સ્થિર ઉભા રહી શકીએ અને એની હજુરમાં જઈ શકીએ. ઘણી વાર આપણને આવા બધા પ્રસંગો જયારે આપણે જીવનમાં આવે ત્યારે આપણને એમ લાગે કે પ્રભુએ મને મૂકી દીધો છે. શું તમને એવું કદી લાગ્યું? મને એવું લાગ્યું હતું. એ શા માટે મારા જીવનમાં આવું બન્યું? વાય ધીસ હેપન ટુ મી? શું પ્રભુએ મને મૂકી દીધો છે? મેં એવું શું ખોટું કર્યું છે કે મારા આ દુઃખમાંથી પસાર થવું પડે છે? આઈ મસ્ટ હેવ ડન સમથિંગ રોંગ. કદાચ આપણે પ્રભુનો જે પરાક્રમ છે, પરાક્રમ પર આપણે જાણે કે થોડો અવિશ્વાસ આપણને આવી જાય કે શું પ્રભુ મને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે, કાઢવા માટે શું એમની પાસે સામર્થ્ય છે. આપણે ઘણી બધી વખતે પછી બહુ એકલવાય પણ અનુભવીએ છીએ, ઘણી વાર આપણે ચિંતાતુર થઈ જઈએ છીએ, એ સ્વાભાવિક છે. પણ વાલા મિત્રો, આપણે બીજી જે બાબત જોવા માંગે છે કે જીસસ ઓલવેઝ કેર્સ. પ્રભુ તમારી ને મારી અચૂક સંભાળ લે છે. એ કહે છે કે શિષ્યો ભારે દુઃખમાં હતા, મુશ્કેલીમાં હતા, એમને એમ લાગ્યું હતું કે હવે અમારું શું થશે. સવારના 3 વાગ્યા છે અને કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલતા ચાલતા એમની હોડીની પાસે આવે. સવારના 3 વાગે મારી ને તમારી મુશ્કેલીનો ગમે તે સમય હોય, બટ ગાડ નોઝ ધ રાઈટ ટાઈમ. પ્રભુ જાણે કે કયા સમયે તમારી પાસે તેમણે આવવું જોઈએ. જે મોજા અને જે સમુદ્રનું પાણી શિષ્યોના માટે ખતરનાક હતા, એ પ્રભુને માટે જાણે કે વાહન બની ગયું. પ્રભુ એ જ મોજા પર અને એ જ પાણી પર ચાલતા ચાલતા શિષ્યોની પાસે આવે છે. તમે જાણો છો કે ક્રેનબેરીનો પાક કઈ રીતે ઉતારવામાં આવે છે? કહે છે કે ક્રેનબેરીનું જે નાનું ચોસલું શું કહેવાય એને, નાનું ખેતર જેવું હોય એમાં કહેવાય કે પુષ્કળ પાણી, પુષ્કળ પાણી હોય છે અને ક્રેન બ્રિજ ઉપર છોડ એના પર જાણે કે તરતો હોય છે. તમે કદાચ એને એડવર્ટાઇઝ જોયું છે. અને પછી જયારે બહુ જ પાણી એના પર વહે ત્યારે ક્રેન બ્રિજ જે હોય છે એ છૂટી પડી જાય છે અને પછી જે એનો માલિક હોય એ ક્રેન બ્રિજ આવી અને લઈને પછી બજારમાં વેચવા માટે લઈ જાય છે. મારા તમારા જીવનમાં જયારે એ પાણી રૂપી મુશ્કેલી આવે છે ત્યારે આપણા જીવનથી શું આપણે પ્રભુને મહિમા આપીએ છીએ? શું આપણે એ ફળો ઉપજાવ્યા છે, ઉપજાવીએ છીએ? અહીં તો કહે છે કે પ્રભુ કહે છે કે જાણે એવું કર્યું કે એવું જાણે કે આગળ ચાલી જનાર છે. શિષ્યો લાગ્યું કે પ્રભુ અમને મૂકીને જાણે કે જતા રહેનાર છે. પેલા બે હૈમોશ જનારા શિષ્યો હતા, જયારે તેઓ પોતાના ગામ નજીક આવી પહોંચે છે ત્યારે ત્યાં પણ પ્રભુ ગ્રીસ કહે કે જાણે પોતે આગળ જનાર છે એવું એમણે કહ્યું. પણ પ્રભુ કહે છે કે તેમની સાથે જ હતા. અને આવા સમયે બાળમિત્રો જે થોડીક મિનિટ તો તમારી સાથે વાત કરવા માંગુ છું કે વોટ શુડ બી માય એટીટ્યુડ ઇન મિડસ્ટ ઓફ ડિફિકલ્ટ સર્કમસ્ટાન્સીસ. મારું વલણ, મારું વર્તન કેવું હોવું જોઈએ? જ્યારે મારા જીવનમાં દુઃખ આવે છે, મારા જીવનમાં પ્રશ્નો આવે છે ત્યારે મારું વર્તન કેવું હોવું જોઈએ? બે નાના ઉદાહરણ છે કે કાં તો મારું વલણ ઈંડાના જેવું છે કાં તો મારું વલણ બટાકાના જેવું છે. ઈંડું જે છે ઈંડાને જો તમે ગરમ પાણીમાં મૂકો તો શું થશે? એ ઢીલું બની જાય છે, નરમ કઠણ બની જાય છે, માફ કરજો કઠણ બની જાય છે. એટલે ઘણી વખત આપણે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે આપણે પ્રભુની હજુરમાં નરમ થવાના બદલે, નમ્ર થવાના બદલે વધારે ને વધારે કઠણ થઈએ છીએ. પણ એ બટાકાને જો આપણે ગરમ પાણીમાં મૂકીએ તો એ કઠણ બટાકો એ કહે છે કે નરમ અને પોચો બની જાય છે. શું આપણા જીવનમાં દુઃખ આવે છે, મુશ્કેલી આવે ત્યારે આપણે નરમ થઈએ છીએ, નમ્ર થઈએ છીએ? ગમે તે પ્રશ્ન હોય, તમારો પ્રશ્ન તમે જાણો છો, મારો પ્રશ્ન હું જાણું છું, પણ એ સમયે શું આપણે પ્રભુના પર વિશ્વાસ રાખી અને આપણે પ્રભુ પ્રભુને આગળ નમ્ર થઈએ છીએ, પ્રભુને આગળ જાણે કે નરમ બનીએ છીએ? વન એડવાન્ટેજ ઓફ બિંગ થ્રોન ઓન યોર બેક ઇઝ ધેટ યુ ફેસ હેવન. બિશપ ફુલટોન આ પ્રમાણે કહું છું કે જ્યારે પ્રભુ મને ચત્તોપાત ખાટલામાં સુવાડી દે છે ત્યારે એટલા માટે કે હું જાણે કે ઉપર આકાશમાં જોઈ શકું. હવે મુશ્કેલી દરેકના પર આવે જ છે. મોટા પણ મોટા ભાગે શું બને છે કે મારી મુશ્કેલી જ્યારે આવે ત્યારે હું મારી સાથે ઘણી વ્યક્તિઓને કમ્પેર કરું છું કે મારા પર આ મુશ્કેલી આવી પણ આ મારો મિત્ર છે એના તો કંઈ મુશ્કેલી છે જ નહીં. હવે મને શી ખબર કે એના જીવનમાં શું મુશ્કેલી, પણ મારો એવો સ્વભાવ છે કે હું મારી જાતને બીજાઓની સાથે સરખામણી કરું છું. ધારો કે મારા જીવનમાં માંદગી આવી તો કે મને આવી માંદગી આવી પણ આ ભાઈને તો કંઈ માંદગી આવી જ નથી. મારી જાતને હું બીજાઓની સાથે સરખામણી કરું છું. ઘણી વખત એમ થાય કે મારું દુઃખ જ બહુ વધારે પડતું છે અને પછી હું મારી જાત પર જાણે કે દયા ખાઉં છું કે પ્રભુ તમે મારા પર દયા કરો, મારી જાત પર હું દયા ખાઉં છું, આઈ પીટી માય સેલ્ફ. અને પછી હું કદાચ એમ વિચાર કરું કે મારું દુઃખ સૌથી વધારે છે. શું આવા પ્રકારનું વલણ, આવા પ્રકારનું એટીટ્યુડ મારી પાસે છે? એટલે કે ધ સોલ વુડ હેવ નો રેઇનબો ઇફ ધ આઈ હેડ નો ટીયર્સ. મારી આંખોમાં કહે છે કે જો આંસુ નથી તો મારા હૃદયમાં મેઘધનુષ હું જોઈ શકનાર નથી, એટલે હું કોઈ આશા જોઈ શકનાર નથી. એટલે આંસુ પણ પ્રભુ આપણા જીવનમાં લાવે છે તો એટલા માટે કે આપણે મેઘધનુષ જોઈ શકીએ. એટલા માટે વાલા મિત્રો આપણે યાદ રાખીએ કે જે ઘા કરે છે તે પાટો પણ બાંધે છે. અને એટલા માટે જ્યારે તમારા જીવનમાં, મારા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે જાણે કે આપણે એ મુશ્કેલીને સ્વીકારી લઈએ. તમે કોઈક વ્યક્તિ કે જે વાંસળી બનાવે છે એને જોયો છે કદી? એ જ્યારે વાંસળી બનાવે છે ત્યારે એ એ નાનું જે લાકડું છે લાકડા પર એને એ છીણીથી કાણા કરવા પડે છે અને એક કાણું, બીજું કાણું, ત્રીજું કાણું, ચોથું કાણું. સુંદર અવાજ વાંસળીમાંથી ઉત્પન્ન થાય એટલા માટે ઘણા બધા કાણા કરવામાં આવે છે, એને પોલી કરવામાં આવે છે અને ત્યારબાદ એ સુંદર વાંસળી તૈયાર થાય છે. એક દિવસે કે જે આ જે કારવર હતો, ગઢનાર હતો, એ વાંસળી તૈયાર કરતો હતો ત્યારે કહે છે કે આ જે લાકડું હતું એ બોલી ઉઠે, કહે છે કરે તને જરી તું કેમ આટલો બધો નિર્દોષ, મને કેટલું બધું દુઃખ થાય છે, મને આ હથોડીના ઘા, છીણીના ઘા કેટલા બધા વાગે છે, મને કેટલું બધું દુઃખ થાય છે, તને નથી દેખાતું, શા માટે તું મને આવું કરે છે, મને એક લાકડા તરીકે રહેવા દઉં, હું ત્યાં પડ્યું રહીશ, શા માટે મારા જીવનમાં આવા છેદ કરે છે? અને આ જે ઘડનાર હતો એણે કહ્યું કે મૂર્ખ તને ખબર નથી કે જો હું તને લાકડા તરીકે રહ્યા છું તો ત્યાં આગળ એક ખૂણામાં તું પડ્યું રહીશ, પણ જયારે તું એ આ હથોડી અને આ છીણીની મારફતે તને કાણા કરવામાં આવશે અને જયારે ફ્લ્યુટ તૈયાર થશે ત્યારે એમાંથી જે સુંદર સંગીત રેલાશે એનાથી કેટલા બધા હૃદયો એ પ્રભુની સ્તુતિ કરશે. અને ભલા મિત્રો, જે ઘા કરે છે તે જ પાઠો પણ માંજે છે. ભલા મિત્રો, મારાને તમારા જીવનમાં એવા પ્રસંગો આવે, દુઃખમય પ્રસંગો આવે, ત્યારે આપણે યાદ રાખીએ કે પ્રભુ એ પાઠો પણ બાંધનાર છે, પ્રભુ એ મારીને તમારી સંભાળ લેનાર છે. નેવર ફિયર શેડોઝ. ઘણી બધી વખતે મુશ્કેલીના સમયમાં આપણને બીક બહુ લાગે છે, એ પડછાયાઓથી આપણે બી જવાની જરૂર નથી, કારણ કે એ પડછાયાઓની પાછળ કોઈ જગ્યાએ જાણે કે પ્રકાશ છે, લાઇટ ઇઝ શાઇનિંગ સમવેર એલ્સ. એટલે ભલા મિત્રો, અહીંયા યાદ રાખીએ કે નેવર ફિયર શેડોઝ, એ અંધારાથી આપણે બીએ નહીં. ડિસાઇપલ્સ જો તમે છેલ્લે વાંચો તો કહેતી કે એ લોકોને મન તો કઠણ જ રહે, એ લોકો આ પ્રભુએ જે તક આપી એ તક ચૂકી ગયા. પણ જો દાઉદ રાજા સંબંધે આપણે વાંચીએ તો દાઉદ રાજાએ ગીતશાસ્ત્ર 119મો અધ્યાય અને 71મી કલમ અને 75મી કલમમાં બહુ સુંદર એક વચન લખ્યું છે. ગીતશાસ્ત્ર 119, 71મી કલમ અને 75મી કલમ, એક જ કલમ હું વાંચીશ, કે જે હું દુઃખી થયો તે મને ગુણકારક થઈ પડી. હું દુઃખી થયો તે મને ગુણકારક થઈ પડ્યું. કેટલી બધી અદભુત બાબત છે કે એને એને જે અરણ્યમાં રખડવું પડ્યું, એને જે લોકોએ એનું અપમાન કર્યું, એને કેટલા બધા દુઃખમાંથી પસાર થવું પડ્યું, પણ એ બધામાં ઘટે કે મને આ બધું મારા જીવનમાં લાભરૂપ થયું. વાલા મિત્રો, તમારા દુઃખોના તરફ તમે કઈ દ્રષ્ટિ કરો છો? દુઃખને ફક્ત શું રીતે જુઓ છો કે ઓ મારા પર ક્યાં દુઃખ આવી પડ્યું, કે પછી પ્રભુની પાસે તમે જાઓ છો ને કહો છો પ્રભુ હું તારા આભાર માનું છું કે આ દુઃખ મને આવ્યું, કારણ કે ત્યાં ઘા કર્યો છે અને તું જ પાટો પણ બાંધનાર છો, અને પ્રભુ તમે મને જે કંઈ શીખવવા માગો છો હું શીખવા જાઉં છું. બાઇબલમાં બીજો જે શબ્દ છે એના પર છેલ્લી થોડીક મિનિટ આપણે વિચાર કરવા માંગે છે. ગીતશાસ્ત્ર માફ કરો, નીતિવચનનું પુસ્તક એનો 3જો અધ્યાય અને 11મી કલમ. નીતિવચન 3જો અધ્યાય અને 11મી કલમ, બહુ સુંદર કલમ છે, આપણે બધા જાણીએ છીએ. મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેના ઠપકાથી કાયર ન થાય. અહીં જે શિક્ષા છે એ શિક્ષા અંગ્રેજીમાં જેને ડિસિપ્લિન કહેવામાં આવે છે, કે હું તારા જીવનમાં જે ડિસિપ્લિન લાવું છું, હું તારા જીવનમાં જે દુઃખ લાવું છું, હું તારા જીવનમાં જે માંદગી લાવું છું, એનાથી જાણે કે તું કાયર ન થાય, એનાથી જાણે કે તું ગભરાઈ ન જાય. એ મુશ્કેલી, એ દુઃખ, એ સતાવણી, એ બધી જે બાબતો આવે છે તો મારી યોજના પ્રમાણે આવે છે. ઘણી બધી વખત આપણને એ ગમે નહીં, ઘણી બધી વખત આપણે કાયર થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, ઘણી વખત આપણે બહુ દુઃખી થઈ જઈએ, વી ફીલ સોરી. અને ઘણી બધી વખત આપણે જાણે કે આ જે સમાજમાં આપણે જીવી રહ્યા છીએ એ સમાજમાં બાળકોને જાણે કે શિક્ષણ ન કરી એવું શિક્ષણ આપવામાં આવે છે, પણ એ શિક્ષા અથવા એ ડિસિપ્લિન એ બહુ જરૂરી છે જે પ્રભુ મારા જીવનમાં અને તમારા જીવનમાં લાવે છે. ઘણી બધી વખત આપણે બહુ નેગેટિવ થિંકિંગ કરીએ છીએ કે આ મારી માર્ગીમાંથી શું સારું થશે, અથવા આ જે પ્રસંગમાંથી હું પસાર થઈ રહ્યો છે એમાંથી શું સારું થનાર છે, મારા કૌટુંબિક જીવનમાં આટલો બધો મોટો બાબત બની રહી છે, શા માટે એમાંથી મને શું સારું નીપજશે, પણ પ્રભુ કહે છે કે હું એમાંથી સારું કરનાર છું. એટલે આપણે નેગેટિવ થિંકિંગ ન કરીએ, નથિંગ ઇઝ ગુડ કમિંગ આઉટ ઓફ ધીસ એવું આપણે વિચારીએ નહીં, શા માટે મને આવું થયું એવું આપણે વિચારીએ નહીં. ડુ નોટ ગેટ અપસેટ, આપણે ગુસ્સે ન થઈ જઈએ. અને જે સાચું વલણ છે તે તો નીતિવચનનું પુસ્તક તેનો 22મો અધ્યાય અને 15મી કલમમાં લખ્યું છે. નીતિવચન 22 અને 15, શિક્ષા દુઃખકારક લાગે છે પણ તે હૃદયમાંથી દુષ્ટતાને દૂર કરે છે. એટલે પ્રભુનું ડિસિપ્લિન એ આપણને દુઃખકારક લાગે છે. પેલા ઘા આપણને મારવામાં આવે એનાથી આપણને પીડા થાય છે, વેદનામાંથી પસાર થવું પડે છે, પણ કહે છે કે એ હૃદયમાંથી દુષ્ટતાને દૂર કરે છે. બાળકને પણ કહે છે, બાળકને તું સૂટી મારીશ તો એ મરી નહીં જાય, પણ કહે છે એના હૃદયમાં જે બળવાખોર સ્વભાવ છે એ બળવાખોર સ્વભાવ કહે છે કે દૂર થશે. કેટલી બધી મહાન ભગવદ્ ગીતા હેબ્રીનો પત્ર તેનો 12મો અધ્યાય અને 5-11 કલમ જો તમે ઘેર જઈને વાંચશો તો ત્યાં કહે છે કે તમે તમારા જીવનમાં જે પ્રભુ દુઃખ લાવે છે એનાથી તમે જાણે કે દુઃખી ન થઈ જશો, નિરાશ ન થશો, કારણ કે એનાથી પ્રભુ એમ બતાવવા માંગે છે કે હું તમારા પર પ્રેમ રાખું છું. શું એ બાબત સ્વીકારવા માટે હું તમે તૈયાર છે કે મારા જીવનમાં જયારે દુઃખ આવે છે ત્યારે મને એવી ખાતરી છે કે હા દુઃખ આવ્યું છે, પ્રભુએ મને ઘા માર્યો છે એટલા માટે કે પ્રભુ મારા પર પ્રેમ કરે છે. જીસસ લવ્સ મી, અને હું ખરેખર પ્રભુનો દીકરો છું, હું ખરેખર પ્રભુની સાથે સંબંધથી જોડાયેલો છું. ડિસિપ્લિન ડઝ નોટ સીમ જોયફુલ બટ વી આર પાર્ટેકર્સ ઓફ ડિવાઇન નેચર. એ દુઃખ આપણને હાલ જાણે કે સારું લાગતું નથી, પણ ભવિષ્યમાં એ દુઃખથી આપણને કેટલો બધો લાભ થનાર છે એ આપણે જોઈ શકીએ. છેલ્લે થોડીક મિનિટો તમારી સાથે એક વાત કે હું બંધ કરીશ. ગીત અયુબનું પુસ્તક તેનો 5મો અધ્યાય 17મી કલમ, અયુબનું પુસ્તક તેનો 5મો અધ્યાય 17મી કલમ. ઈશ્વર જેને શિક્ષા કરે છે તે માણસ કેટલો બધો આશીર્વાદિત કહેવાય. ઈશ્વર જેને શિક્ષા કરે છે તે માણસ કેટલો બધો આશીર્વાદિત કહેવાય. કે જે 1857મી સાલમાં હિન્દુસ્તાનમાં જે સિપાહીનો બળવો હતો, એ સિપાહીના બળવોમાં કહે છે કે હિન્દુઓએ ઘણા બધા અંગ્રેજ જે ઓફિસરો હોય અને એમના કુટુંબો હોય એમને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો. અને એક ઓફિસર હતા, એ કહે છે કે પોતાની નાની દીકરીને પોતાની જે નોકર હતી એને ઘરે મૂકી અને બાજુના ગામમાં બાજુના શહેરમાં ગયા હતા. એમને ખબર નહોતી કે અમારા ગામમાં પણ આવું જાણે કે તોફાન થશે. અને તેઓ નહોતા એવું જ્યારે ગામના લોકોએ જાણ્યું ત્યારે કહે છે આજુબાજુ જે બધા લોકો એમના પર કુટુંબ પર ધસ્યા હોય, પણ બીજા જે સિપાહીઓ હતા સિપાહીઓમાં જ એક સિપાહી જે બહુ શૂરવીર હતો એણે પોતાનો ઘોડો તૈયાર કર્યો અને પોતાનો જે ભાલો હતો એ ભાલો લીધો. એ નોકરના હાથમાંથી પોતાની નાની દીકરી જેનું નામ એલન છે એ એલનને ખૂંચવી લીધી અને પોતાના ખોળામાં બેસી ઘોડા પર એ સવાર થઈ ગયા અને ત્યાંથી નાસી જવા માટે તૈયાર કરી. આ લોકો કહે છે કે દોડીને એને પકડવા માટે પ્રયત્ન કરે છે, એના પર પથ્થર ફેંકવા માટે પ્રયત્ન કરે છે, એને રોકવા માટે પ્રયત્ન કરે છે, પણ આ કહે છે પોતાનું બધું બળ અને કળ વાપરી અને ત્યાંથી કહે છે કે છટકી જઈ શકે. આ નાની જે દીકરી છે નાની દીકરીને બહુ નવાઈ લાગે છે કે આ માણસ જે હું મારી દાસીની પાસે કેટલી બધી સલામત હતી, સારી સ્થિતિમાં હતી, મને કેટલી બધી સરસ રીતે રમાડતી હતી અને આણે મને કહે છે એ દબા દીધી છે, મને કેટલું દુઃખ થાય છે, મારું પેટ દબાઈ જાય છે. અને એટલે માટે જે નાની છોકરી આમ તરફડિયા મારતી હતી અને એ સિપાહીના હાથમાંથી છૂટવા માટે ઘણો બધો પ્રયત્ન કરતી, પણ આ સિપાહી વધારે ને વધારે એને પકડી રાખતો અને છોકરી બહુ ગુસ્સે થઈને રડવા લાગી ને ધમ પછાડા કરવા લાગી. ઘણી વાર તો કહે છે કે સિપાહી જયારે ઘોડા પર હતો ત્યારે એને એમ લાગ્યું કે આ છોકરી પડી જશે, પણ આ સિપાહીએ બહુ જ મહેનત કરીને એને પકડી રાખી. અને ત્યારે એ પાસેના ગામમાં એના માતાના પિતાની પાસે જયારે એને લઈ જાય છે ત્યારે એના માતા પિતા બહુ જ ખુશ થઈ જાય છે, સિપાહીને ભેટે છે. અને આ નાની દીકરીને નવાઈ લાગે છે કે આ તો મારા દુશ્મન સમાન હતા, એણે મને કેટલું બધું દુઃખ આપ્યું, મને કેટલું બધું વેદનામાંથી પસાર થવું પડ્યું અને એને ભેટે છે, એને નવાઈ લાગે. પણ એ છોકરી જાણતી નથી કે આ તો મને બચાવનાર હતો, આણે તો મને દુઃખ પડ્યું ખરું, પણ એને જો મને એ રીતને પકડી રાખી ન હોત, મને દબાઈ દીધી ન હોત તો હું બચી ન શકત. એટલે મારા મિત્રો, આપણા જીવનમાં પણ ઘણી બધી વખતે દુઃખો આવે છે, પરીક્ષણો આવે છે, મુશ્કેલીઓ આવે છે, આપણને એમ લાગે કે પ્રભુએ શા માટે આપણને આવું કર્યું, પણ પ્રભુ જાણે છે, પ્રભુ આપણને બચાવવા માંગે છે, પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરવા માંગે છે. થોડીક મિનિટ આપણે શાંત રહીએ, પ્રભુને જીવનમાં નમ્ર થઈએ, આપણે આંખો બંધ કરીએ. દુઃખ એ અનિવાર્ય છે અને હું માનું છું કે આપણા દરેકના જીવનમાં દુઃખ આવે છે અને દુઃખના સમયે મારું ને તમારું વલણ વર્તન કેવું હતું એ આપણે પણ જાણીએ છીએ. વાલા મિત્રો, અત્યારે હું તમારા માટે પ્રાર્થના કરવા માટે ઈચ્છા રાખું છું. 1 કે 2 મિનિટ લઈશ, વધારે તમારો સમય લઈશ નહીં, પણ જો તમને એવું લાગે છે કે તમારા જીવનમાં કોઈ પ્રશ્ન છે, મુશ્કેલી છે, કંઈ દુઃખ છે અને તમે એવું ચાહો છો કે તમારા માટે પ્રાર્થના કરવામાં આવે, તો તમે તમારી જગ્યા પર શું ઊભા થશો? ગમે તેવું દુઃખ હોય, હું તમને પૂછવા નથી માંગતો કે તમારું દુઃખ શું છે, તમે જાણો છો અને પ્રભુ જાણે છે. જો તમારા જીવનમાં એવો કોઈ પ્રશ્ન હોય તો તમે તમારી જગ્યા પર ઊભા થશો. આપણે શરમ કે સંકોચ અનુભવેલી એક મિનિટ તમારા માટે નાની પ્રાર્થના કરવા માંગુ છું કે જેથી કરીને પ્રભુ આ દુઃખના સમયમાં તમારા ચારિત્રનું ઘડતર કરે, તમને એક નવી વ્યક્તિ બનાવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા તમને બનાવે. ગમે તે પ્રશ્ન હોય, ભૂતકાળમાં તમારા જીવનમાં પ્રશ્ન આવ્યો હોય અને આજે તમે પ્રભુની પાસે માંગવા ચાહો છો કે પ્રભુ તમે મારા ચારિત્રનું ઘડતર કરો, તો તમે તમારી જગ્યા પર ઊભા થશો. સારી તક છે અને તક આપણે ઝડપી લઈએ એવી મારી ઈચ્છા છે. મારા પ્રેમાળ અને જીવન ઈશ્વર પિતા, આ ભલાવ જોયો પ્રભુ, પોતાનું હૃદય તમારી સમક્ષ ખુલ્લું મૂક્યું છે એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ. પ્રભુ અમારા બધાના જીવનમાં દુઃખ મુશ્કેલી પ્રશ્નો આવે છે, પણ આ ભલાવ જ્યારે પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે એ દુઃખથી, એ સંકટથી, એ મુશ્કેલીથી તેમના ચારિત્રનું ઘડતર થાય એ માટે પ્રભુ તેઓ જ્યારે તમારી સમક્ષ થોભ્યા છે, ત્યારે હું પ્રભુ તેમના માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ આ દિવસોમાં તમારા આત્મા તેમની સાથે વ્યવહાર કરે, તમારા પવિત્ર આત્માથી પ્રભુ તમે તેમને ભરપૂર કરો. એ દુઃખના દિવસોમાં, ભૂતકાળમાં હોય કે હાલમાં હોય, પ્રભુ તમે તેઓની વિશેષતાથી સહાય કરો, મદદ કરો કે પ્રભુ એ દુઃખમય દિવસો તેમના જીવનમાં સુખમય દિવસો બની શકે, તેઓ વધુ ને વધુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા થાય, તમારા જીવનનું ઘડતર થાય એવી કૃપા પ્રભુ હું તેમના હકમાં માંગુ છું પ્રભુ ઈસુના નામમાં. આમેન. આપણે સર્વ ઉભા થઈશું અને પ્રભુની શીખેલી પ્રાર્થના સાથે સાથે કરીશું. આકાશમાં અમારા બાપ, તમારું નામ આવેલું નામ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, દિવસે મને જોઈએ આકાશને આપો, જેમ મને મારો ભાવ મળે છે તેમ તમે મને ભાવ કરો, અને પરેશમાં રાજ્ય શસ્તો કરો, કેમ કે રાજ્ય હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.